જીત મોહ સાધુ તણો વળી ક્ષય મોહ જ્યારે થાય છે આટલી ગાથાઓ પણ દરેકે કંઠસ્થ તૈયાર કરી દેવી જોઈએ ભાઈ, બરાબર છે કે નહીં? તૈયાર થઈ જાય તો કહેજો, આપણે કોઈને બોલાવીશું અહીંયા, બરાબર. રોજની એક કરો તો એ તૈયાર થઈ જશે. બે લાઈન છે, વધારે નથી હોમવર્ક. જુઓ, 28 ગાથા એનો ભાવાર્થ, કાલે આપણે ત્યાં આવ્યા હતા, ગાથા 28નો ભાવાર્થ. કેમ કે આ શિષ્યનો પેલો અપ્રતિબુદ્ધનો પ્રશ્ન હતો ને, કે ભગવાનની શરીરના ગુણોના આધારે સ્તુતિ કરવામાં આવે છે તો દેહ અને આત્મા એક છે એવું નક્કી થાય છે. તો આચાર્ય દેવે એને કહ્યું કે તું કોને નથી જાણતો? નય વિભાગને જાણતો નથી. દેહ અને આત્મા બંનેને એક કહેવા એ વ્યવહાર નહીંનું કથન છે. પરમાર્થથી જોવામાં આવે, ખરેખર જોવામાં આવે, સ્વભાવની સમીપ જઈને જોવામાં આવે તો દેહ અને આત્મા બંને કેવા છે? જુદા જુદા છે. એટલે દેહના ગુણોના આધારે જે ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે એ સ્તુતિ પરમાર્થથી જોવામાં આવે તો એ સ્તુતિ સાચી નથી, પણ વ્યવહારથી જોવામાં આવે તો એ સ્તુતિ સાચી છે. વ્યવહારથી વ્યવહાર સાચો છે, પણ પરમાર્થની અપેક્ષાએ, નિશ્ચયની અપેક્ષાએ વ્યવહાર અભૂતાર્થ છે. એ કહ્યું હતું ભાવાર્થમાં. જુઓ જરા, અહીં કોઈ પ્રશ્ન કરે કે વ્યવહાર નહીં તો અસત્યાર્થ કહ્યો છે અને શરીર જડ છે તો વ્યવહારના આશ્રય જડની સ્તુતિનું શું ફળ છે? કે વ્યવહાર તો અભૂતાર્થ છે અને આ દેહ તો જડ છે તો દેહના આધારે જે સ્તુતિ કરવામાં આવે છે તો એનો મતલબ શું? પછી એનો ઉત્તર બહુ સરસ ઉત્તર છે આ. વ્યવહારને સર્વથા અસત્યાર્થ નથી. જુઓ, સમજવું, 11 નંબરની ગાથામાં એમ કહ્યું છે કે વ્યવહાર સગડો એ અભૂતાર્થ છે. કાઢો જરાક તમે થોડુંક. ગાથા 11, 11 ગાથા પાનું 23 છે. ટીકા, બરાબર, અમૃતચંદ્ર આચાર્ય દેવની ટીકા. મેં પહેલી લાઈન સાંભળ ભાઈ, જુઓ, વ્યવહાર નય પછી શું લખ્યું છે? બધોય. પછી શું લખ્યું છે બટુકભાઈ, બોલો હવે. વ્યવહારને બધોય કેવું છે? અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન અસત્ય અભૂત અર્થને પ્રગટ કરે છે. શુદ્ધને એક જ ભૂતાર્થ હોવાથી વિદ્યમાન સત્ય ભૂત અર્થને પ્રગટ કરે છે. હવે લખ્યું ને, વ્યવહારને બધું કેવું છે? અભૂતાર્થ લખ્યું છે. હવે આમને આમ જોડે રાખજો, આમ પાનું જરા પકડી રાખજો. હવે અહીં ગાડી શું કહે છે? વ્યવહારને સર્વથા અસત્યાર્થ નથી. હવે અહીંયા કહે છે વ્યવહારને બધું અભૂતાર્થ છે, તો બેનો મેળ તો કરવો પડશે ને કાંઈક. હા, અને એટલા માટે જૈન દર્શનને શ્યાદવાદી કહ્યો છે. શ્યાદવાદ, શ્યાત માને કથનચિત, કોઈ અપેક્ષાએ, વાદ માને કહેવું. તો જિનાગમમાં જે પણ કથન છે એ કઈ અપેક્ષાથી કહ્યું છે એને બરાબર સમજવું જોઈએ. તો જે 11 નંબરની ગાથા છે, 11 નંબરની ગાથા, એમાં દ્રષ્ટિનો વિષય બતાવવો છે, શુદ્ધાત્મા બતાવવો છે, જ્ઞાયક ભાવ બતાવવો છે. એટલા માટે શુદ્ધનયનો વિષય જે ભગવાન આત્મા છે, એ ભગવાન આત્મા જ્ઞાયક ભાવમાં કોઈ પણ પ્રકારના વ્યવહાર એમાં પ્રવેશને પ્રાપ્ત થતો નથી. તો દ્રષ્ટિના વિષયમાં સગડો એ વ્યવહાર અભૂતાર્થ છે. એ સમ્યક દર્શનના પ્રયોજનની સિદ્ધિની વાત છે. તો એ અપેક્ષાએ વ્યવહાર જૂઠો છે, પણ એનો મતલબ વ્યવહાર સર્વથા જૂઠો છે એવો અર્થ નહીં સમજવા. સમજણ પડે છે? દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ વ્યવહાર અભૂતાર્થ છે, પણ વ્યવહારની અપેક્ષા એ તો વ્યવહાર કેવો છે, પાછો સાચો છે. આ અહીંયા આપણે એ કહેવા માંગે છે, બરાબર છે? હા જુઓ, હા, વ્યવહારને સર્વથા અસત્યાર્થ નથી. હવે જો તકલીફ શું થશે, પર્યાય છે, દ્રવ્ય છે તે નિશ્ચય છે. સાંજના ક્લાસમાં આવશે આપણે, ત્રિકાલી દ્રવ્ય તે નિશ્ચય અને પર્યાય તે શું છે, વ્યવહાર. દ્રવ્ય તે નિશ્ચય અને પર્યાય તે વ્યવહાર. તો દ્રવ્યનો અનુભવ કરવા વાળું કોણ છે? પર્યાય છે દ્રવ્યનો. હવે કહે છે જો તમે વ્યવહારને બિલકુલ માનશો જ નહીં, વ્યવહારને સર્વથા ભૂતાર્થ માનશો, માનશો જ નહીં તો પર્યાયને તમે ઉડાડો છો. તો પર્યાયને માનતા જ નથી તો પછી દ્રવ્યનો અનુભવ કોણ કરશે? જેના માટે સ્વામીજી કહેતા હતા દ્રવ્ય તો નિત્ય છે અને પર્યાય અનિત્ય છે. નિત્ય નિત્યને શું જાણે? એમાં તો જાણવાની શક્તિ છે, જાણવાની ક્રિયા જે થાય છે એ તો પર્યાયમાં થાય છે. અને તમે પર્યાય તો, પર્યાય તો વ્યવહાર છે, પર્યાય તો વ્યવહાર છે. અને વ્યવહાર કેવો છે? અભૂતાર્થ. અને સર્વથા અભૂતાર્થ માનો તો પર્યાય બિલકુલ તમે ઉડાડી જ મૂકી એકદમ, તો વેદાંત મત જેવું થઈ ગયું. વેદાંત મતવાળા પર્યાયને માનતા જ નથી. ખ્યાલ આવે છે કે નહીં? તો પર્યાયને માનતા પછી દ્રવ્યને જોવાવાળું કોણ રહ્યું? એટલે કહે છે કે વ્યવહારને 11મી ગાથામાં જે અભૂતાર્થ કહ્યો ને, એ તો સમ્યક દર્શનના વિષયમાં પર્યાય નથી ને, એટલે અભૂતાર્થ કહ્યો છે. પણ બિલકુલ વ્યવહાર છે જ નહીં એવો એનો અર્થ ન સમજવો જોઈએ ભાઈયા. નહીં તો દ્રવ્યનો અનુભવ શેમાં થાય છે? દ્રવ્યનો અનુભવ શેમાં થાય છે? આનંદનું વેદન થાય છે તો આનંદનું વેદન શેમાં થાય છે? પર્યાયમાં થાય છે. અત્યારે દુઃખનું વેદન શેમાં થાય છે? પર્યાયમાં. તો પર્યાયને જ નહીં માનો તો દુઃખનું વેદન સિદ્ધ નહીં થાય. દુઃખનું વેદન સિદ્ધ નહીં થાય તો પછી મુક્તિની પ્રાપ્તિનો પ્રશ્ન જ ક્યાં રહ્યો પછી તો? બરાબર છે કે નહીં? હા, એટલે શ્રીમદજીનું લાઈન યાદ કરો. કઈ? જ્યાં જ્યાં જે જે યોગ્ય છે. જો બટુકભાઈ, કાલે આ વાત આપણે આટલે છોડી હતી ને, હા, હા, છેલ્લે તમારી વાત ક્યાં રહી ગયું? હવે આ એનો ખુલાસો આજે, બરાબર. હા, એનો ઉત્તર, વ્યવહારને સર્વથા અસત્યાર્થ નથી. નિશ્ચયને પ્રધાન કરી અસત્યાર્થ કહ્યું છે. કહ્યું હતું ને, જો વ્યવહારને સર્વથા અસત્યાર્થ હોત તો જીનવાણીમાં એને સ્થાન પ્રાપ્ત થયું જ ના હોત. બરાબર. તો અભૂતાર્થ છે પણ કઈ અપેક્ષાએ? નિશ્ચયને પ્રધાન કરી અસત્યાર્થ કહ્યું છે. હા હા, બીજું છે ને, નિશ્ચયને પ્રધાન કરીને અસત્ય, એ 11મી ગાથા, એ કોમા પછીનું જે આવ્યું ને, 11મી ગાથાવાળું વાત આવે. નિશ્ચયને પ્રધાન કરી અસત્યાર્થ કહ્યું છે, બરાબર છે? હવે થોડું આગળ તમને વાત ખુલી છે તો સ્પષ્ટ કરું વધારે, જરા સમજો, બહુ આનંદ આવશે તમને. કે આ શરીર છે ને, નોકર્મમાં જાય પ્રફુલભાઈ, શેમાં જાય? બરાબર છે. અને આ સ્ત્રી પુત્રાદી બહાર બધું શેમાં જાય? નોકર્મમાં. અને અંદરમાં આવો તો એકદમ ઝીણા દ્રવ્યકર્મ છે, એ પણ પૂદગલની રચના છે. દ્રવ્યકર્મ શરીર શેમાં ગયું? નોકર્મમાં. અને જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની, એટલે સાંજે બોલીએ છીએ ને, ચાર ગાતી ને ચાર અગાતી કર્મ, એ દ્રવ્યકર્મ કહેવાય. શરીર નોકર્મ, પેલા આવ્યા એ દ્રવ્યકર્મ, અંદરમાં રાગદ્વેષના પરિણામ થાય ભાવકર્મ, એ ભાવકર્મ. અને આત્મામાં શુદ્ધ પર્યાય પ્રગટ થઈ એ નિર્મળ ભાવ થયો, એ નિર્મળ પર્યાય થઈ. રાગદ્વેષ થાય મલિન પર્યાય થઈ. અને અંદરમાં ભગવાન આત્મા શુદ્ધ આત્મા થયો. તમારી પાંચે પાંચ વસ્તુ બતાવું છું, બરાબર સમજજો. પહેલાં બહારથી અંદર જઈએ, પછી અંદરથી બહાર આવીશું. બહારમાં નોકર્મ, પછી એનાથી અંદરમાં આવ્યા તો દ્રવ્યકર્મ, એ બે તો પ્યોર પૂદગલ છે, સ્પર્શ રસ ગંધવર્ણાવાળા. નોકર્મ, પછી અંદર આવ્યા તો શું આવ્યું? દ્રવ્યકર્મ. એનાથી અંદરમાં આવે તો જીવ દ્રવ્યમાં આવ્યા. હવે ભાવકર્મ, રાગદ્વેષના ભાવ થયા, એ આત્માની પર્યાય થઈ. પણ કેવી પર્યાય? વિકારી પર્યાય, ઔદયિક ભાવ, ઔદયિક ભાવ આવ્યો, વિકારી પર્યાય. બરાબર. પેલા બે જે કહ્યા ને, એ તો આત્માનો ભાવ જ નથી, કેમ કે તો પ્યોર પૂદગલની રચના છે. નોકર્મ, દ્રવ્યકર્મ, પછી ભાવકર્મ. ભાવકર્મ એ ઔદયિક ભાવ છે. પછી એનાથી અંદરમાં થોડા આવો તો નિર્મળ પર્યાય, સંવર નિર્જરા, મોક્ષની પર્યાય, એ શુદ્ધ પર્યાય આવી. શુદ્ધ પર્યાય, ક્ષાયિક ભાવ કહો એને, ઔપશમિક ભાવ, તો એ શુદ્ધ પર્યાય આવી. પછી એનાથી અંદરમાં આવો તો એ શુદ્ધ પર્યાય કોના આશરે પ્રગટી? પંચમ ભાવ. શુદ્ધ પર્યાય પ્રગટી કોના આશરે? પંચમ ભાવ. બે, એનું બીજું શું નામ? પાયણ. એનું ત્રીજું શું નામ? ભગવાન આત્મા. એના આશ્રય પર્યાય પ્રગટીને તો એ અંદરમાં બિલકુલ બોટમની વસ્તુ થઈ ગઈ, બરાબર છે? એનાથી અંદરમાં કાંઈ નહીં, પછી હું પાછું અંદર શોધવા નહીં જતા, એ બસ લાસ્ટ જ આવી ગયું ત્યાં ગાડી, બરાબર છે? હવે જરા સમજતા જજો એક એક વાતને. નો કર્મને બહિ તત્વ કહેવામાં આવે એ વખતે દ્રવ્ય કર્મને અંતઃ તત્વ કહે. દ્રવ્ય કર્મ બહિ તત્વ ગયું એ વખતે ભાવ કર્મ અંતઃ તત્વ, ભાવ કર્મ બહિ તત્વમાં ગયું એ વખતે નિર્મલ પર્યાય અંતઃ તત્વ, અંતઃ અને નિર્મળ પર્યાય પણ બહિ તત્વ. કેમ કે એની અપેક્ષા અંદરમાં જોવામાં આવે તો જે પરમ ભાવ પંચમ ભાવ પારિણામિક ભાવ એ કેવું તત્વ છે? અંતઃ તત્વ. પણ આ છેલ્લું જે અંતઃ તત્વ છે એને શુદ્ધ અંતઃ તત્વ કહે છે. કયું? શુદ્ધ અંતઃ તત્વ. એ અંતઃ તત્વ છે એ ક્યારે બહિ તત્વ થાય નહીં. પેલા જે કહ્યા ને એ તો સાપેક્ષ થઈ ગયા, ખ્યાલ ને? જેમ નિર્મળ પર્યાય છે, નિર્મળ પર્યાય પકડો શશિકાંતભાઈ, નિર્મળ પર્યાય તો ત્રિકાલી દ્રવ્યની અપેક્ષાએ, ત્રિકાલી દ્રવ્યની અપેક્ષાએ નિર્મળ પર્યાય કયું તત્વ થઈ ગયું? બહિ તત્વ. પણ મલિન પર્યાયની અપેક્ષાએ અંતઃ તત્વ, મલિનની અપેક્ષાએ અંતઃ તત્વ થયું, પણ ભગવાન આત્માની અપેક્ષાએ બહિ તત્વ. એવી રીતે ભાવકર્મ પકડો રાગદ્વેષના પરિણામ, તો રાગદ્વેષના પરિણામ નિર્મલ પર્યાયની અપેક્ષાએ બહિ તત્વ, નિર્મલની અપેક્ષાએ બહિ તત્વ, પણ કર્મ બહારમાં દ્રવ્ય કર્મની અપેક્ષાએ અંતઃ તત્વ થઈ ગયું. આ ખ્યાલ આવે છે કે નહીં? આ પ્રકારે આ પૂજ્ય સોગાનીજીના તમે માનજો, હા, દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ, એમાં એમને આખી અને ગુરુદેવના પ્રવચનોમાં હજારો વાર આ બધું વેટેજ ખ્યાલ આવવું જોઈએ. મેં તમને કહ્યું પેલું છોકરાને કહ્યું કે કારેલાનું શાક તો કેવા ઉછળે, અને રસ બનાવે તો કેવો આનંદ આવે, એમાં આ શબ્દોનું વજન ખ્યાલ. નો કર્મ બોલ્યા તો આમ, દ્રવ્ય કર્મ બોલ્યા તો આમ, ભાવ કર્મ બોલ્યા તો આમ, નિર્મલ પર્યાય બોલ્યા તો આમ, ભગવાન આત્મા બોલ્યા, એમાં આમ અંદરમાં ઉપયોગ આમથી આમ ફરવો જોઈએ આપણો, તો અંદરમાં આમ આનંદ આવે. નહીં તો પછી એવું નહીં, કાલે કહ્યું ને એ આવ્યા છે ભારતથી, તો એમને જુઓ અંતઃ તત્વ નો કર્મને કહે તો એમ વાંધો નહીં, ભગવાન એમને જે બોલવું હોય 10 દિવસ બોલવાની છૂટ છે, એવું નહીં ભાઈ. આ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ ભાઈ. આ અને આનંદની વસ્તુ છે ને, આ તો આપણા ઘરની વાત છે ને. ટોડરમાં જોયું કે પોતાનું કાર્ય કરવાનું એને ઘણો હર્ષ હોય છે. આ વાત સાંભળવામાં પણ પ્રમોદ આવે છે ને, તો પદ્મનંદી દેવ કહે છે કે આ જે જીવ આ ભગવાન આત્માની વાત અંદરમાં પ્રસન્ન ચિત્તથી સાંભળે છે ને, એ અલ્પકાલમાં ભગવાન બનવા વાળો છે. લખ્યું છે, તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન એન વાર્તા પી શ્રુતા નિશ્ચિત સમ સમ ભવેત ભવ્યો ભાવિ નિર્વાણ ભાજના, ભવિષ્ય કાળમાં મુક્તિને પ્રાપ્ત થવા વાળો છે. પણ શરત શું છે? કેવા ચિત્તથી સાંભળે છે? પ્રસન્ન ચિત્તથી સાંભળે છે. આ ઘડિયાળમાં જોજો ના કરવું પડે એને, સમજાય છે કે નહીં? આ દુકાનમાં કોઈ દિવસે જવું પડે છે? હા, 10-12 ઘરાકો બીજા આવે તો કે ઘેરથી ફોન આવે કે ચલો જમવા, કે કામ કરો કે આજે નહીં ટાઈમ મળે એવું નથી, કે ભાઈ તમારું ભાવતું બનાવ્યું છે કે નહીં, પણ હવે આજે નહીં મેળ પડે, બરાબર છે કે નહીં? બોલો હવે. હા, એ આમાં જોઈએ. આ જનરલ જે સ્વાધ્યાયમાં તો ઘડિયાળ જોવી જોઈએ, વક્તાની વાત છે, ખ્યાલ ને? શ્રોતાને ભાવ આવી વાત અલગ છે, વક્તાએ જનરલ સ્વાધ્યાયમાં તો ઘડિયાળ, પણ આપણા પર્સનલ જે સ્વાધ્યાય હોય એ ઘડિયાળના કાંટે ના હોય. પર્સનલ સ્વાધ્યાય ઘડિયાળના કાંટે, અંદરમાં રસ એવો આવવો જોઈએ ભાઈયા. હતા ને ટોડરમલજી સાહેબ, ટોડરમલજીને હા, એ જમવા માટે બેઠા અને માને પૂછ્યું કે બા આજે દાળમાં મીઠું કેમ નથી નાખ્યું? તો માએ કહ્યું કે બેટા આજે તારી સમ્યક જ્ઞાન ચંદ્રિકા ટીકા પૂરી થઈ હોય એવી લાગે છે. કે મા એમ તું કેમ એમ કેમ કહો છો તમે કે બેટા દાળમાં મીઠું તો હું 6 મહિનાથી નથી નાખતી, અને તું આજે બોલે છે કે મીઠું કેમ નથી નાખ્યું, એનો મતલબ આજે તારો ટીકા લખવામાં જે ઉપયોગ હતો ને એમાંથી ઉપયોગ તારો બહાર આવ્યો છે. આ હવે એમનામાં આપણા માટે આ બધું લખીને ગયા, તો આપણને સ્વાધ્યાયનો રસ પણ એવો આવવો જોઈએ. એ વાંચવા માટે બેઠા હોય ને અને ડાઈ રસોડામાંથી બૂમ પડે કે ચલો જમવા માટે, તો આપણને અંદરમાં એમ થવું જોઈએ કે નહીં આપણે પછી જમીએ છે, ત્યાં ગેસ બંધ કરીને તમે અહીંયા આવો. એક સરસ વાત ન્યાય સરસ ખ્યાલમાં આવે છે, 10-15 મિનિટ ચર્ચા કરીને આપણે પછી જમવાનું તો છે જ ને, એવો અંદરમાં સ્વાધ્યાયનો ભાવ થવો જોઈએ. એવું નહીં કે આમ વાંચતા હોઈએ અને અંદરમાંથી કે ચલો જમે, હા કે હું પૂછવાનું છે તો કેટલી વાર છે, હું પૂછવા કેટલી વાર છે, એવું નહીં ભાઈ. આ સ્વાધ્યાયમાં દરિદ્રતા ના હોવી જોઈએ, દરિદ્રતા ન હોવી જોઈએ ભાઈ. દુકાનના ચોપડા જોતા જોતા આંખો બંધ ના થાય, જોબું ના આવે, અને એના બે પાના વાંચતા વાંચતા આંખો બંધ થઈ જાય છે, તો સમજવાનું કે આપણા ભવિષ્યમાં ક્યાં ઉતારા થવાના છે. ભાઈ ખ્યાલ આવે છે કે નહીં? એમ સીધો નિયમ છે, પરિણામનું ફલ ના મળે તો સમજી લઉં. એને જોઈએ આપણે દુઃખ થાય કે આજે બિલકુલ સમજો ને કે કેટલી ઉંમર, હવે 5-25 વર્ષ થોડા બાકી રહ્યા છે, 10-15 વર્ષ એટલા બાકી રહ્યા છે. હવે એમાં પેલા ન્યૂઝ પેપરમાં અમે જોઈએ તો આપણને દુઃખ થાય. પેલા ખાના પૂરવાના આવે છે ને, આડી ચાવીને ઊભી ચાવી શું કહેવાય એને, નથી પેલું શું કહેવાય છે, હા, ક્રોસવર્ડ, હા, એ જે કહેતા હોય તમે, હા, તો એ હોય છે આમ પૂરવાનું, આમથી આમ પૂરે, આમથી આમ પૂરે. ભલા માણસ, તને જીનવાણી હાથમાં લેવાનો ભાવ નથી આવતો, અને ન્યૂઝ પેપર હાથમાં લેવાનો ભાવ આવે છે. અરે આ હું તો કહું છું, જેવા એના કાગળ છે ને, આના કાગળ છે ઊંચા કાગળ હોય સમયસારના, અને ન્યૂઝ પેપરનો કાગળ કેવો હોય, રદ્દી કાગળ હોય ને, તો જેવો એનો કાગળ છે ને એવા અંદર સમાચાર છે. સમજી ગયા ને? કાગળ રદ્દી છે તો સમાચારે રદ્દી છે, અને વાંચવાના પરિણામ પણ કેવા થવાના, રદ્દી એટલે રદ્દી જ કહો છો ને, હલકા, ખ્યાલ આવે ને? એ કાગળ હલકો કાગળ છે, સમાચાર પણ હલકા છે, કેમ કે એમાં કોઈને કેવલ જ્ઞાન થયું એવા સમાચાર આવવાના છે? પ્રભુલભાઈ, કોઈને સમ્યદર્શન થયું, કોઈ મોક્ષમાં એવા સમાચાર આવવાના છે અંદરમાં? હલકા કાગળ, હલકા સમાચાર, તો પરિણામ પણ કેવા થશે હલકા, તો ગતિ પણ કેવી મળશે, હલકી ગતિ મળશે. ભાઈ આ ગુરુદેવ બધું કહીને ગયા છે, ખ્યાલ આવે છે કે નહીં? આ બધું જે ગુરુદેવનું જ કહેવાયેલું કહેવાય છે અહીંયા ગાડી, બરાબર છે કે નહીં? સવારમાં ઉઠીને તને દેવશાસ્ત્ર ગુરુની યાદ ના આવે, હા, અને પેલા સંસારના ચોપાનિયા એ જોવાનો ભાવ આવે, અરે આ એઠવાડ કોને કહેવાય? શશિકાંતભાઈ, એઠવાડ કોને કહેવાય? ખ્યાલ આવે ને? એવું હોય ને ભાઈ, ગઈકાલનું આજે કદાચ પડી રહ્યું હોય ને, તો એને શું કહેવાય? હા, તો એ ન્યૂઝ પેપરમાં ક્યારના સમાચાર આવે છે? ગઈકાલના આવે છે. તો આપણે સવારના પહોરમાં શું ખાઈએ છીએ? સવારના પહોરમાં શું ખાઈએ છીએ? હા, આત્માને શું ખવડાવીએ છીએ સવારના પહોરમાં? એઠવાડ. આપણા કાકા કહેતા હતા ને, એમચંદ કાકા, કે આને એવો કે પેલું જે દિવસે સવારે ન્યૂઝ પેપર ના આવ્યું ને, રજા હોય 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરીની રજા હોય તો ન્યૂઝ પેપર ના આવે તો રઘવાયા કૂતરાની જેમ ફરે. રઘવાયું કૂતરું એટલે ખબર પડે છે રમેશભાઈ, રઘવાયું કૂતરું કોને કહેવાય? અહીંયા મેં એની ગરદનમાં પેલા કીડા પડ્યા હોય ને, કોવાઈ જાય, કીડા પડી જાય તો ચેન આમથી આમ, આમથી આમ ભાગમ ભાગ કરે, માખો બણ બણે ને, એને ચેન ના પડે ભાગમ, એમ પેપર ના આવ્યો દિવસે આમ આગો પાછો આગો પાછો ના હોય તો છેવટે આગળના દિવસનું પણ પેપર હાથમાં લે ત્યારે એને ભાઈ સાહેબને ચેન પડે. અને ઘણા તો એવા ભણના દીકરાઓ હોય છે, અહીંયા તો નહીં હોય, હા, કે પેટ ખાલી કરવાની જગ્યા હોય ને, ખ્યાલ આવે છે ને, ત્યાં છાપું લઈને બેસે. હા, અને મેં એક જગ્યાએ કહ્યું મુંબઈમાં, તો એમના ઘેર જમવાનું હતું પ્રફુલભાઈ, તો પછી મને કહે, મેં કહ્યું પછી એમના મને કે મારી વાત તમને કોને કીધી, ખ્યાલ આવે? તો મેં કીધું તમે જ પેપર ફોડી નાખ્યું. અરે સમજાય છે કે નહીં? અરે એમના ધર્મપત્ની પાસે કહે કે તમે એમને કહેજો કે આવી ખોટી ટેવ છે, અને પછી પેલા કબાટ વગેરેમાં પેપર પાથરે ને પાછળ, તો કેટલા માટે તો એ પેપર પાથરવા માટે મેં એનો ઉપયોગ પણ નથી કરતા. બોલો હવે, અરે અરે આંખ નહીં મળે, જેમ કે વાણીનો દુરુપયોગ કરે છે તો વાણી નહીં મળે, આંખનો દુરુપયોગ કરે છે તો ભગવાનના દર્શન કરવા માટે, જીનવાણીનો સ્વાધ્યાય કરવા માટે, સિદ્ધ ક્ષેત્રોની વંદના કરવા માટે આંખો મળી છે, એવો તને ભાવ નથી આવતો, અને આવી જાતિના ચોપાનિયા વાંચવાનો ભાવ આવે છે, એ ઉચિત નથી ભાઈ. જુઓ, અંતઃતત્વ બહિતત્વનો ખ્યાલ આવી ગયો ને હવે આ એક આખું. હા, તો આ જે વાત હોય ને, નિશ્ચયને પ્રધાન કરીને અસર, એ 11મી ગાથાવાળી વાત થઈ, બરાબર છે? વ્યવહારને સર્વથા અસત્યાર્થ નથી, નિશ્ચયને પ્રધાન કરી અસત્યાર્થ કહ્યું છે. હવે બહુ સરસ વાત છે, જુઓ, વળી છદમસ્તને, છદમસ્ત એટલે પહેલું ગુણસ્થાનથી 12મું ગુણસ્થાન, સાંજે થોડી ટચ કરી હતી વાતને, બરાબર? પહેલું ગુણસ્થાનથી કયું ગુણસ્થાન? 12મું. છદમસ્ત એટલે સર્વજ્ઞ નહીં, સર્વજ્ઞને બધું જણાય, આત્માના કેવા પ્રદેશો છે, આત્મામાં કેટલા ગુણો છે, આત્માનો કેવો આકાર છે, એ બધું સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં જણાય. પણ સર્વજ્ઞ ભગવાનથી નીચેના જે ગુણસ્થાનો છે એ બધાને છદમસ્ત કહેવાય. એમને આત્માનો આકાર પણ ન દેખાય, આત્મા અમૂર્તિક છે એ પણ ન દેખાય, આત્મામાં અનંત ગુણો છે, જ્ઞાન દર્શન એ પણ ખ્યાલમાં આવે, સ્વાદ આવે એ વાત અલગ છે, પણ દેખાય નહીં, બરાબર? એટલે કહે છે, જુઓ, વળી છદમસ્તને પોતાનો અને પરનો આત્મા પછી શું લખ્યું છે? સાક્ષાત દેખાતો નથી. સાક્ષાત એટલે ખ્યાલ આવે ને, સાક્ષાત દેખાતો નથી એટલે પ્રદેશ પ્રત્યક્ષ નથી થતા, પ્રદેશ પ્રત્યક્ષ નથી થતા. ચોથું ગુણસ્થાન પ્રગટ થયું ને, અનુભવ થયો. મુનિઓને પણ આત્માનો અનુભવ હોય છે, તો ત્યાં આત્માનો જે આનંદનું વેદન થયું ને, એ આનંદના વેદનની અપેક્ષાએ આત્મા પ્રત્યક્ષ. શું કહ્યું? આનંદનું વેદન જે થયું એ કોઈ બીજાને થયું છે એવું નથી, એ અતિન્દ્રિય આનંદનું વેદન થયું. તો વેદનની અપેક્ષાએ તો આત્મા કેવો છે? પ્રત્યક્ષ. પણ આત્માના પ્રદેશો કેવા છે એ તો કેવલ જ્ઞાન થાય પછી જણાય છે. આત્માનું અમૂર્તિકપણું છે, અરૂપીપણું છે, એ તો ક્યારે જણાય છે? કેવલ જ્ઞાન થાય ત્યારે. એટલે કેવલ જ્ઞાનની અપેક્ષાએ, પ્રદેશોની અપેક્ષાએ આત્મા કેવો છે? પરોક્ષ. ફરીથી, છદ્મસ્ત જીવને, કયા જીવને? છદ્મસ્ત જીવને આનંદના વેદનની અપેક્ષાએ આત્મા પ્રત્યક્ષ, અને પ્રદેશોની અપેક્ષાએ પરોક્ષ. સમજણ પડે છે ને? હા, જેમ આના પ્રદેશો આપણને દેખાય છે, આ દેખાય છે ને, બરાબર. એવી રીતે છદ્મસ્તને, એટલે પહેલાંથી બારમા વાળાને અનુભવ થયો, ચોથાથી બારમાને, તો એના પ્રદેશો કેવા છે, એનું અમૂર્તિકપણું કેવું છે, એ જ્ઞાનમાં ગોચર નહીં થાય. જેમ ટોડરમલજી રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં સમજાવ્યું એને માટે, કે આંધળો માણસ સાકર ખાય અને દેખતો માણસ સાકર ખાય. તો સાકરનો ગાંગડો છે તો બંને મોઢામાં મૂક્યો, તો વેદન બેને કેવું છે? વેદન તો સરખું છે ને, વેદનની અપેક્ષા એ પ્રત્યક્ષ છે. આંધળા ને સાકરનો ગાંગડો કેવો છે દેખાયો નથી, પણ વેદન, વેદન તો પેલા દેખતાને છે એવું જ છે, પણ ગાંગડો કેવો છે દેખાયો, તો દેખાવાની અપેક્ષા એ કેવો છે? પરોક્ષપણું છે, પણ વેદનની અપેક્ષા એ પ્રત્યક્ષ છે. એવી રીતે ભગવાનને આ અતિન્દ્રિય આનંદનો, ચૈતન્યનો જે ગાંગડો છે ને, એ વેદનની અપેક્ષાએ પણ પ્રત્યક્ષ છે, અને પ્રદેશોની અપેક્ષાએ પણ પ્રત્યક્ષ છે. બે અપેક્ષાએ પરોક્ષ, પ્રત્યક્ષ છે. અને છદ્મસ્ત સમ્યક દ્રષ્ટિ જીવને આનંદનું જે વેદન થયું, એ વેદનની અપેક્ષાએ આત્મા પ્રત્યક્ષ છે, પણ પ્રદેશોની અપેક્ષાએ પરોક્ષ છે. ખ્યાલ આવે છે કે નહીં? અને મિથ્યાદૃષ્ટિની વાત કરીએ જરા, મિથ્યાદૃષ્ટિને જરા ખોલી લઈએ ને એને પણ. એ પહેલા વાળો મિથ્યાદૃષ્ટિ, એ પણ છદ્મસ્ત. મિથ્યાદૃષ્ટિને આત્મા, સમજ જરા ધ્યાનથી, મિથ્યાદૃષ્ટિને આત્મા પ્રદેશની અપેક્ષાએ પ્રત્યક્ષ છે કે અતિન્દ્રિય આનંદની વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ છે? કાંઈ નહીં. આ એને આત્માના પ્રદેશો દેખાતા નથી, અને અતિન્દ્રિય આનંદનું વેદન પણ ક્યાં આવ્યું છે? જો અતિન્દ્રિય આનંદનું વેદન આવ્યું હોત તો એને મિથ્યાદૃષ્ટિ ના કહેવા, તો એને શું કહેવાત? સમ્યક દ્રષ્ટિ કહેવા. ત્રણ અંતર થઈ ગયા હવે પ્રફુલભાઈ, ત્રણ થઈ ગયા. મિથ્યા, રમેશભાઈ સમજવા જેવી વાત છે જરાક, આ બધી પ્રયોજનભૂત વાત છે. મિથ્યાદૃષ્ટિને આત્મા પ્રદેશની અપેક્ષાએ પણ પરોક્ષ છે, અને વેદન પણ એને નથી, માને એને આત્માના પ્રદેશો પણ નથી દેખાતા, અને એને આત્માનું આનંદનું વેદન પણ નથી. પછી સમ્યક દ્રષ્ટિનો નંબર આવ્યો, સાધક, સાધકજી. ચોથાથી બારમા વાળાને શું કહે છે? સાધના કરે છે ને સાધક. તો સાધક જીવને બોલો, હવે સાધકજીમાં શું ખતવણી કરીશું આપણે? કઈ અપેક્ષાએ પરોક્ષ ને કઈ અપેક્ષાએ પ્રત્યક્ષ? હરીશભાઈ, વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ, અને પ્રદેશોની અપેક્ષાએ પરોક્ષ. અને કેવલી ભગવાનને વેદનની અપેક્ષાએ પણ પ્રત્યક્ષ, અને પ્રદેશોની અપેક્ષાએ પણ પ્રત્યક્ષ, બરાબર છે ને? હવે આનો અર્થ તમને ખ્યાલ આવી જશે. હજુ હવે, હા, વળી છદ્મસ્તને, એટલે પહેલાથી બારમા વાળા છદ્મસ્તને પોતાનો પરનો આત્મા સાક્ષાત દેખાતો નથી. એટલે સાક્ષાત એટલે ખ્યાલ આવ્યો ને, હા, સાક્ષાત દેખાતો નથી એટલે પેલો પ્રદેશ નથી દેખાતા, પ્રદેશ નથી દેખાતા, સમજી ગયા ને? હા, પ્રદેશ નથી દેખાતા. અને ચોથાથી આગળના લો તો એને વેદન છે પણ પ્રદેશ તો નથી દેખાતા, અને પહેલા વાળાને લો તો એને પ્રદેશ પણ નથી દેખાતા, અને વેદનની અપેક્ષાએ પણ એને, એને વેદન પણ નથી ત્યાં આગાડી, બરાબર છે? હજુ હવે, અહીંયા પ્રદેશની અપેક્ષા છે, પ્રદેશની અપેક્ષા છે, પ્રદેશ નથી દેખાતા છદ્મસ્તને. કેમ કે સમજો અહીંયા વાત શું ચાલી રહી છે, કે ભગવાનની સ્તુતિની વાત ચાલી રહી છે. તમને હવે તમને આખું ક્લિયર થઈ જશે. સ્તુતિ ભગવાનની ચાલે છે. પેલો તો ભગવાનનું દેખાય છે શું, શરીર, અને ભગવાનનો આત્મા તો અરૂપી છે. સમજ, ભગવાનનો આત્મા કેવો છે? સમજો કે આપણે બધા વિદેહ ક્ષેત્રમાં પહોંચ્યા, સિમંદર ભગવાનના દરબારમાં, સમવસરમાં ભગવાન બિરાજે છે. આપણે બધા ત્યાં છીએ તો શું દેખાશે બોલો, ભગવાનનો આત્મા કે ભગવાનનું શરીર? શું દેખાશે? શરીર દેખાશે ને, પરમ ઔદારિક છે. આત્મા તો નહીં દેખાય. કેમ આત્મા નહીં દેખાય? કેમ કે છદ્મસ્ત જીવને આત્મા દેખા સાક્ષાત નથી દેખાતો. દેખાય શું છે? શરીર દેખાય છે. હવે સ્તુતિ કરવાની છે તો સ્તુતિ કરવાની છે, તો આત્મા તો દેખાતો નથી. એટલા માટે એમને સહચરમાં જે શરીર છે, શરીરના ગુણોના આધારે કોની સ્તુતિ કરવામાં આવે છે? આત્માની. શરીરના ગુણોના આધારે સ્તુતિ કોની કરવી છે? આત્માની. ડાયરેક્ટ આત્માની સ્તુતિ કેમ નથી થઈ શકતી? કેમ કે આત્મા દેખાતો નથી. એ એ હેતુ છે. જુઓ, એટલા માટે પેલો વ્યવહારનો આશ્રય લેવો પડ્યો. જુઓ, એક બે મિનિટમાં પૂરું કરી દે છે. વળી છદ્મસ્તને પોતાનો પરનો આત્મા સાક્ષાત દેખાતો નથી. શું દેખાય છે? શરીર દેખાય છે. સમવસરણમાં પણ ભગવાનનું શરીર જ દેખાય. હો, બરાબર છે. તેની હવે આ ગજબ વાત છે, આ વ્યવહારની ઉપયોગીતા. તેની શાંતરૂપ મુદ્રાને દેખી, ભગવાનની મુદ્રા કેવી હોય છે? શાંત. જય પરમ શાંત મુદ્રા સમેત ભવી જન કો નિજ અનુભૂતિ હેત. આ એનો અર્થ કરે છે. જુઓ, તેની શાંતરૂપ મુદ્રાને દેખી પોતાને પણ કેવો ભાવ થાય છે? શાંત ભાવ થાય. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ભગવાનની શાંત મુદ્રા જોઈએ, પંક્તિમાં બોલ્યો ને, જય પરમ શાંત મુદ્રા સમેત ભવી જન કો નિજ અનુભૂતિ હે. ભવ્યજીઓને ભગવાનની શાંત મુદ્રા શેમાં નિમિત્ત કારણ છે? આત્માની અનુભૂતિમાં નિમિત્ત કારણ છે. આજે છેલ્લે સ્તુતિ બોલ્યા હતા, બહુ જ સુંદર સ્તુતિ છે દોલતરામજીની, બહુ જ સુંદર ભક્તિ છે ને. એક પંક્તિ બોલું છું, સાંભળ જરા ધ્યાનથી, બહુ સરસ છે. નિરખત જીન ચંદ્ર વદન. આ આવી સ્તુતિ, શાંત મુદ્રા, ભગવાનની વદન. વદન તો કેવું છે? ભગવાનનું મુખ કેવું છે? નિરખત. નિરખત માને જોવાથી. નિરખત જીન ચંદ્ર વદન સ્વપદ સુરુચિ આઈ. સ્વપદ, પોતાના પદની શું થઈ? રુચિ. હા, નિરખત જીન, આ વ્યવહાર. નિરખત જીન ચંદ્ર વદન સ્વપદ સુરુચિ આઈ. નિરખત જીન ચંદ્ર વદન. આગળ જતા બહુ સરસ લખે છે. ભગવાનની શાંત મુદ્રા જોઈને શું લાભ થયો? તો બહુ સરસ એક પંક્તિ લખી, શાશ્વત આનંદ સ્વાદ. આત્મામાં આનંદ કેવો છે? શાશ્વત. શાશ્વત આનંદ સ્વાદ. સ્વાદ પાયો વિનશ્યો વિષાદ. પાયો શું? શું પામ્યો? શાશ્વત આનંદ સ્વાદ પાયો. પાયો અને વિનશ્યો વિષાદ. વિષાદ શું થઈ ગયો? ખતમ થઈ ગયો. અને આનંદને પાયો. આ ઘર ઘર આનંદ. આ ઘરમાં હો, આપણે ઘેર ઘેર આનંદ છે, તોરણ લાગે એ નહીં. આ અંદરમાં ઘર ઘર આનંદ છાયો. આ એ છે ભાઈ. આ એટલી સુંદર પંક્તિઓ છે, રસ લીધા કરો તમે. આ પછી લખી એમને, આન મે અનિષ્ટ ઈષ્ટ કલ્પના ન સાઈ. આન એટલે પદાર્થ. આ પદાર્થ સારો છે ને આ પદાર્થ ખરાબ છે, એ બધી ભ્રમણા શું થઈ ગઈ? ભગવાનના દર્શન કર્યા તો આ સારું ને આ ખરાબ, ગેઓમાં જે ભેદ પાડતો હતો એ ભેદ બુદ્ધિ ખતમ થઈ ગઈ ત્યાં આગળિયા. અને છેલ્લી પંક્તિ છે, ધન ઘડી ધન ક્ષણ, એ પ્રમાણે પંક્તિ છે ત્યાં આગળ. બહુ સુંદર ભક્તિ છે. તમે એનો સ્વાધ્યાય કરજો, સમય થયો છે. પણ અહીંયા જે વ્યવહારની ઉપયોગીતા છે, એક બે લાઈન વાંચીને પૂરું કરીએ છે. તેની શાંતરૂપ મુદ્રાને દેખી પોતાને પણ શાંત ભાવ થાય છે. આ આવો ઉપકાર જાણી શરીરના આશ્રય પણ સ્તુતિ કરવામાં આવે છે. જિનબિંબના દર્શનને સમ્યક દર્શનનું નિમિત્ત કારણ કહ્યું છે શાસ્ત્રમાં. તથા શાંત મુદ્રા દેખી અંતરંગમાં વીતરાગ ભાવનો નિશ્ચય થાય છે એ પણ ઉપકાર છે. ભગવાનની વીતરાગી મુદ્રા જોઈને મારો પણ આવો વીતરાગ સ્વભાવ છે કે અરંદ ભગવાનના જેવા દ્રવ્ય ગુણ પર્યાય છે એવો જ મારો શું છે, એવો મારો સ્વભાવ છે. ટોડરમલજી મોક્ષમાં પ્રકાશકમાં કહ્યું છે અરહંત ભગવાનના આકારનું અવલોકન, આકારનું અવલોકન, એમના આકારના અવલોકનથી પણ જીવને પોતાના સ્વરૂપની અનુભૂતિ થાય છે. એવી જાતિનો આ વ્યવહાર પણ છે અને વ્યવહાર વ્યવહારથી સાચો છે એ પ્રકારે એની